समय सार भगवान कुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अने पूज्य गुरुदेवना प्रवचनों ए बधा सहित आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकार चाले छे। एमां गाथा 107 सुधी स्वाध्याय थयो छे। गाथा 107 में ए वात आवी કે આ આત્મા ખરેખર પુદ્ગલ કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી। કેમ કે એ પુદ્ગલ કર્મ સાથે, એટલે કે પુદ્ગળ સાથે એને વ્યાપક ભાવનો અભાવ છે। વ્યાપક ભાવ એની સાથે નથી। અને પુદ્ગળ કર્મ છે એ જળ છે, એ જળની પર્યાય છે, અને એ જળની પર્યાય એ પૂદગળમાં રહેલી છે, એટલે એ પર્યાય જે કર્મરૂપ અવસ્થા થાય છે એનું પ્રાપ્ય છે। જ્યારે એ બંધાય છે એટલે કે પૂર્વની અવસ્થા પલટાય છે, એ વિકાર્ય, અને પછી એ પલટાઈ અને જે કર્મરૂપ અવસ્થા જે થઈ એ નિર્વર્ત્ય, એટલે એ ઉપજ્યું। એમ એ પૂદગળ દ્રવ્ય કર્મ છે એ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવા પૂદગળ દ્રવ્ય સ્વરૂપ છે। એવા પૂદગળ દ્રવ્ય સ્વરૂપ કર્મને આત્મા ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી કે બાંધતો નથી, છતાં પણ એની સાથે એને વ્યાપક ભાવ નથી, એટલા માટે એને એ કરતો નથી, બાંધતો નથી, એનો કરતા થતો નથી, છતાં પણ એને ઉપચારથી એમ કહેવામાં આવે છે કે જીવ કર્મ કરે છે। અને આવું જીવ કર્મ કરે છે, આત્મા કર્મને ગ્રહે છે કે પરિણમાવે છે, ઉપજાવે છે કે બાંધે છે, એવું ઉપચારથી જે કહેવામાં આવે છે એનું કારણ એટલું જ કે અજ્ઞાન અવસ્થામાં જીવને જે રાગાદી ભાવ થાય છે એ ભાવ જ્યારે પેલા જળ કર્મ બંધાય ત્યારે એ નિમિત્ત છે। એમ નથી કે રાગાદી ભાવને કારણે જળ કર્મ બંધાય છે, એમ નથી। કેમ કે શુભ ભાવ કે અશુભ ભાવ કેવા પ્રકારના છે એની સમજણ કે એનું જ્ઞાન એ કંઈ પેલા જળકર્મને તો થતું નથી, એટલે જળકર્મ બંધાય છે એ તો પોતાથી પોતાની મેળે, આપ મેળે બંધાય છે। કેમ કે જળકર્મનો બંધાવવાનો એવો એ પૂદગળનો સ્વભાવ છે, માટે એ બંધાય છે। એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, કરતું નથી, પણ એ દ્રવ્ય જે પોતે પોતાનું કાર્ય કરે છે અને બીજું એ વખતે હાજર દ્રવ્ય છે તો એની ઉપર આરોપ એવો કરવામાં આવે કે આ નિમિત્ત છે। અહીંયા આરોપ કોની ઉપર કરવામાં આવે છે? અહીંયા આરોપ એની ઉપર કરવામાં આવે છે કે પેલા જીવદ્રવ્યના અજ્ઞાન અવસ્થામાં જે રાગ આદિના ભાવ, શુભાશુભ ભાવ છે એની ઉપર એવો આરોપ કરવામાં આવે છે કે એ નિમિત્ત છે, અને એ નિમિત્તને લઈને આ જળ કર્મ બંધાય છે। હવે આટલી વાતને લીધે પછી તો આખો આરોપ એમ કરી દેવામાં આવ્યો કે જીવ કર્મ બાંધે છે। જીવ તો દ્રવ્ય ચેતન છે, કર્મ છે તે જળ છે, એ બંને એકબીજાના કાર્ય કરતા નથી, છતાં પણ આરો ઉપચાર કરવામાં આવે છે, અને જે ઉપચાર કરવામાં આવ્યો છે તે ખોટો છે, એ વિકલ્પ છે, પણ આપણે એવો ઉપચાર થાય છે, જાણીએ છીએ। એટલે વ્યાપ વ્યાપક ભાવ વિના કર્તાપણું હોય નહીં, કર્તાકર્મપણું હોય નહીં, અને કર્તાપણું એવું નથી, છતાં પણ એમ કહેવું કે આત્મા એ પૂતગળ દ્રવ્યને ગ્રહે છે કે પરિણમાવે છે કે ઉપજાવે છે, એટલે કર્મ બાંધે છે કે કરે છે, એ માત્ર કહેવા ખાતર કહેલું છે, એ બધો ઉપચાર છે. હવે આ વાત આપણને 107માં બહુ સારી રીતે ગુરુદેવે સમજાવી, અને હવે એમાં થોડીક વધારે સ્પષ્ટતા માટે આપણને અહીંયા ગાથા 108 કહે છે. હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે, તો એમાં દ્રષ્ટાંત આપી અને એ ઉપચારને સમજાવવામાં આવ્યો છે. 108મી ગાથામાં એ રાજાનું અને પ્રજાનું ઉદાહરણ આપી અને એ ઉપચારને સમજાવવામાં આવ્યો છે, એટલે આપણને વધારે સ્પષ્ટ થાય છે. તો આપણે ગાથા 108 લઈએ. યથા રાજા વ્યવહારાત દોષ ગુણોત્પાદક ઇત્યાલપિત તથા જીવો વ્યવહારાત દ્રવ્ય ગુણોત્પાદકો ભણિત.
ગુણદોષ ઉત્પાદક કહ્યો જેમ બૂપને વ્યવહારથી, તેમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કહ્યો વ્યવહારથી.
108 ગાથામાં કહે છે કે યથા રાજા દોષ ગુણો ઉત્પાદક ઇતિ, જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણોનો ઉત્પન્ન કરનાર વ્યવહારાત આલપિત વ્યવહારથી કહ્યો છે, જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણોનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તથા જીવ દ્રવ્ય ગુણો ઉત્પાદક વ્યવહારાત ભણિત, તેમ જીવને પૂતગળ દ્રવ્યના દ્રવ્ય ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. જેમ રાજાને પ્રજાના દોષ ગુણોનો ઉત્પન્ન કરનાર, એટલે કે જેવો રાજા તેવી પ્રજા, એમ વ્યવહારથી કહેવામાં આવે છે ને, એ ખરેખર કઈ રાજાના ગુણ કે દોષને કારણે કે પ્રજામાં એવા ગુણ કે દોષ ઉત્પન્ન થતા નથી, છતાંય જેમ રાજાને પ્રજાના દોષ કે ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કયો છે, ઉપચારથી કયો છે, તેવી રીતે જીવને પણ ઉદ્ગળ દ્રવ્યના દ્રવ્ય ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કયો છે. ટીકામાં વધારે સ્પષ્ટ કરતા કહે છે કે જેમ પ્રજાના ગુણ દોષોને અને પ્રજાને વ્યાપ વ્યાપક ભાવ હોવાને લીધે સ્વભાવથી જ પ્રજાના પોતાના ભાવથી જ તે ગુણ દોષોની ઉત્પત્તિ થતાં, જો કે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ વ્યાપક ભાવનો અભાવ છે, તો પણ તેમનો ઉત્પાદક રાજા છે, એવો ઉપચાર કરવામાં આવે છે. પ્રજાના ગુણદોષોને અને રાજાને વ્યાપ વ્યાપક ભાવ છે, પણ રાજાને અને પ્રજાને વ્યાપ વ્યાપક ભાવ નથી. એટલે શું કહ્યું કે જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ વ્યાપક ભાવ છે, અને એવું હોવાને લીધે તે ગુણદોષોની ઉત્પત્તિ પ્રજાના પોતાના ભાવથી જ તે ગુણદોષોની ઉત્પત્તિ થાય છે, છતાં પણ આરોપ કોની ઉપર મૂકવામાં આવ્યો, રાજા ઉપર. જે રાજાને પ્રજા સાથે વ્યાપ વ્યાપક ભાવ નથી, વ્યાપ વ્યાપક ભાવનો અભાવ છે, એવા એ રાજા ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે રાજા છે એ પ્રજાના ગુણ દોષોનો ઉત્પન્ન કરનારો છે. એટલે કે જેવો રાજા છે એવી પ્રજા છે. હવે રાજા તો ગમે તેવો હોય, રાજા જુદો પ્રજા જુદી, રાજા તો એના પાપને કારણે થઈને નરકે જાય અને પ્રજામાં તો એવું હોય, કે સાધુ સંતો ના પ્રવચનો વગેરે સાંભળીને કે શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એમાંથી તો કેટલાય સ્વર્ગે જાય કે કેટલાય સમ્યક દર્શન પામે. એમાં રાજાની વાતને પ્રજાને શું લાગે વળગે આવું સ્પષ્ટ આપણે જાણીએ છીએ. તે છતાંય વ્યવહારથી એવું કહેવામાં આવે કે જેવા રાજા તેવી પ્રજા. કંઈક ક્યાંક કોઈક જગ્યાએ કંઈક દેખાયું હોય તો તરત જ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે કે રાજા એમનો એવો છે તો પછી એવી જ હોય ને પ્રજા, બીજું શું હોય. આપણે પણ એવું કહીએ છીએ ને, વર્તમાનમાં પણ એમ જ કહીએ છીએ ને. કોઈક કન્ટ્રીના પ્રમુખ જેવા હોય એ પ્રમાણે આખી પ્રજાને આપણે કહી દઈએ કે એવી જ હોય ને પ્રજા. એ કન્ટ્રીના પ્રેસિડેન્ટ કે એ કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર કે એના ગૃહપ્રધાન કે કોઈ પણ એ એવા હોય તો આપણે એમ કહી દઈએ છીએ કે એવા એવા જ હોય ને લોકો, બીજા કેવા હોય. અરે પ્રભુ, એ બંનેની વચ્ચે તો એક કોઈ સંબંધ જ નથી. પ્રજા જુદી છે અને રાજા જુદો છે, પ્રજા જુદી છે અને પ્રેસિડેન્ટ જુદા છે, કે પ્રજા જુદી છે અને પ્રાઇમ મિનિસ્ટર જુદા છે. હવે એમાં આની ઉપર દોષનો ટોપલો ઢોળી દો, આનો દોષ આનો હોય પ્રજાનો હોય અને તમે પ્રેસિડેન્ટને ઉપર ઢોળી દો, અથવા તો પ્રેસિડેન્ટનો દોષ હોય અને તમે પ્રજા ઉપર દોષનો ટોપલો ઢોળી દો, આ ક્યાં સુધી સાચું છે. છતાં એમ કહેવામાં આવે છે, બસ એવો એવો ઉપચાર છે કે જેવા રાજા તેવી પ્રજા. એટલે એ વાતને અહીંયા લીધી છે કે એવી રીતે આ કહેવામાં આવે છે. શું કે એ પૂતગળના જે દ્રવ્ય ગુણ જે છે એ પૂતગળને કારણે, એટલે કે કર્મ બંધાયા અને જે કંઈ થયું એ જળનું છે, છતાં પણ એની પર આરોપ એવો કરવામાં આવે કે એ જીવે કર્યા છે. એટલે એ વાતને અહીંયા સમજાવવામાં આવી કે એવો ઉપચાર કરવામાં આવ્યો તેવી રીતે પૂતગળ દ્રવ્યના ગુણ દોષોને, પૂતગળ દ્રવ્યના ગુણ દોષોને કોની સાથે સંબંધ હોય? પૂતગળ સાથે. એટલે કહે છે કે તેવી રીતે પૂતગળ દ્રવ્યના ગુણ દોષોને અને પૂતગળને વ્યાપ વ્યાપક ભાવ છે, એ એમનો વ્યાપ વ્યાપક ભાવ છે, એટલે એને લીધે સ્વભાવથી જ પૂતગળના પોતાના ભાવથી જ તે ગુણ દોષોની ઉત્પત્તિ થાય છે. પૂતગળના પરિણામ બદલાય પૂતગળ દ્રવ્યમાં તો એને કારણે, એના સ્વભાવને કારણે, કેમ કે એમાં પૂતગળ દ્રવ્યને અને જે નવું પરિણામ આવ્યું છે જેની સાથે એને વ્યાપ વ્યાપક ભાવ છે. એટલે પૂતગળ દ્રવ્યના ગુણદોષોને અને પૂતગળ દ્રવ્યને, એ બંનેને વ્યાપ વ્યાપક ભાવ છે. એટલે પર્યાયમાં પણ એ દેખાય, એટલે એવા જે ગુણદોષરૂપ પર્યાય થઈ છે તો એ પૂતગળના પોતાને કારણે થઈ છે, એ પૂતગળના પોતાના ભાવ છે, એટલે એવી ગુણદોષરૂપ પર્યાય થઈ છે. તો તે ગુણદોષોની ઉત્પત્તિ થવાનું કારણ તો પૂતગળનું પોતાનું છે, છતાં એ ગુણદોષોને અને જીવને કે જેની સાથે એને વ્યાપ વ્યાપક ભાવનો સંબંધ નથી એવા જીવને એમ કહેવામાં આવે ઉપચારથી કે એવા ગુણદોષનો ઉત્પાદક, એવા ગુણદોષોને ઉત્પન્ન કરનારો જીવ છે, આવો ઉપચાર કરવામાં આવે છે. પણ ખરેખર એમ નથી. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા, અને આમ કહીને પ્રજાના ગુણદોષોનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. જે છે નહીં, પ્રજામાં કંઈ પણ થઈ રહ્યું છે તો પ્રજાને કારણે, એમાં રાજા બિચારો શું કરે? પ્રજામાં કંઈ પણ થતું હોય તો પ્રજાનું કારણ એના ગુણદોષ છે, છતાં પણ એવો ઉપચાર કરવામાં આવે છે કે જેવો રાજા તેવી પ્રજા. એવી જ રીતે પૂતગળ દ્રવ્યના ગુણદોષોનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. છે નહીં, છતાં પણ પૂતગળ દ્રવ્યના ગુણદોષો ઉત્પન્ન કરનાર જીવ છે એમ કહેવામાં આવે છે. એટલે પરમાર્થ દ્રષ્ટિએ જોતા એ સત્ય નથી, એ માત્ર ઉપચાર છે. આ રીતે આપણને કર્તા કર્મ અધિકારની અંદર જીવને અને જળ કર્મને કેવો સંબંધ છે એ ખૂબ સ્પષ્ટ કરી દીધું કે જીવને કર્મ સાથેનો સંબંધ આવો ઉપચારક સંબંધ છે અથવા તો ઔપચારિક સંબંધ છે, એ કંઈ ખરેખરો સંબંધ નથી. જળ કર્મ છે એ સ્વયં એ કારમણે રજકણો પોતાના કારણે બંધાય છે, સમય સમયે એ બંધાય છે અને એ છૂટા પડે છે. આ બધું એનું પોતાનું કાર્ય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતે પોતાના પરિણામ કરે છે તો કરે છે, એમાં મૂંઝાઈ જવા જેવું શું છે? ગુરુદેવે આટલી બધી સ્પષ્ટતા કરી, આટલા બધા શાસ્ત્રોમાં આ વાત આવી, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ વાતનો આ બધો વિસ્તાર કર્યો, તો એમાં ગભરાવા જેવી કે મૂંઝાઈ જવા જેવી શું વાત છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. હવે એને એને એ વાતને સિદ્ધાંત તરીકે સ્વીકારી અને આગળ વધો ને. સાયન્સે પણ સ્વીકાર્યું છે કે ભાઈ બે દ્રવ્ય છે તે એક રૂપ થતા નથી, કે કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. હવે આટલી વાત સાયન્સમાંથી તમે શીખ્યા છો, છતાં પણ કેમ આમાં વાંધો પડી જાય છે કે આ દ્રવ્યની જોડે આનો સંબંધ, કંઈક તો એની અસર આના ઉપર થવી જોઈએ ને, કંઈક તો આનું આમ થવું જોઈએ તેમ થવું જોઈએ. ભાઈ કાંઈ થાય નહીં, કોપર સલ્ફેટ થાય તો હવે સલ્ફેટનો કેટલો અંશ કોપરમાં રહી જાય? જ્યારે છૂટું પાડીએ એમાંથી કોપર કાઢીએ તો એના ગુણધર્મ કંઈ આવી જાય, કોઈ અસર થઈ જાય? આ આ ઉદાહરણ બહુ સરસ રીતે યાદ રાખવા જેવું છે. જ્યારે જ્યારે આશંકાઓ થાય ત્યારે વિચાર કરવો કે કોપર સલ્ફેટ બને અને પછી એમાંથી પાછું પ્યોર કોપર આપણે કાઢીએ તો એ કોપરની અંદર સલ્ફરના ગુણો આવી જાય છે? નથી આવતા. તો પછી આ જીવદ્રવ્ય છે એ જળદ્રવ્ય સાથે રહ્યું છે, એક ક્ષેત્રમાં આ શરીર સાથે રહ્યું છે, એની સાથે આ કારમણ્ય રજકણો પણ એ કર્મરૂપે ભેગા થઈ અને જે કર્મ બન્યા છે એ પણ સાથે રહ્યા છે, આ બધું રહ્યું છે. તેથી શું એ કંઈ એનામાં કંઈ આવી જાય છે, એની કોઈ અસર તળે આવી જાય છે? એવું હોતું જ નથી, એવું થતું જ નથી. કાર્યો બધા સ્વતંત્ર રીતે થાય છે. આ સ્વતંત્રતાને ખૂબ સમજવાની અને બેસાડવાની જરૂર છે. એમાં કંઈ વિસ્મય પામવા જેવું છે જ નહીં. તમને સાયન્સ કહેશે તો તમે સ્વીકારશો, નહીં તો નહીં સ્વીકારો. ભગવાને કહ્યું એ વાત નથી સ્વીકારી, મહાપુરુષોએ અનુભવ દ્વારા જે વાત કરી એ નથી સ્વીકારી, અને સાયન્સ કહેતો સ્વીકારો. સાયન્સે કહ્યું એટલે તમે માની લીધું કે વનસ્પતિમાં જીવ છે. હવે તો 100 વર્ષથી વાત થઈ, અહીંયા તો અનાદિથી આ વાત તો જૈન દર્શનમાં પડી હતી કે વનસ્પતિમાં જીવ છે. એટલે થોડુંક સમજવાની જરૂર છે. અહીંયા નાની નાની વસ્તુઓની અંદર આપણે ધર્મમાં આવે એટલે ઉડાડી દઈએ એવો એક મેનિયા થઈ ગયો છે, ગાંડ પણ થઈ ગયું છે. પરમ સત્ય વસ્તુ છે એનો સ્વીકાર નથી કરતા, અને જે ડગલે ને પગલે અસત્ય છે અને એ જે થોડા થોડા સમયે જે બદલાયા કરે છે, સત્યની વ્યાખ્યામાં જે આવતું નથી એટલે એને ડેવલપિંગ કહી અને એનો પ્રચાર કરવામાં આવે છે, એવા બધા જ સાયન્સ, મેડિકલના સાયન્સ, એન્જિનિયરિંગના સાયન્સ કે કોઈ પણ પ્રકારના સાયન્સ કે જે પહેલા હતું એ વસ્તુ એ રીતે સાચી કહેવાતી હતી, એને અત્યારે બીજો કોઈ સાયન્ટિસ્ટ એને ખોટી પાડે, પછી એ અત્યારે જે વાત ચાલતી હોય એને થોડા વર્ષો પછી ત્રીજો એને ખોટી પાડે, એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે કેટલાય વર્ષોથી. તો એમાં એક પણ વાત સાચી તો થતી જ નથી, બધું ખોટું પડતું જાય છે, થિયરીઓ બધી ખોટી પડતી જાય છે. છતાંય એમાં ને એમાં આપણે રાચી રહીએ અને એ કહે તો બરાબર. અને જે ત્રિકાળ સાચું જ રહે છે, કોઈ પણ કાળે સાચું હતું, અત્યારે વર્તમાનમાં સાચું છે અને ભવિષ્યમાં પણ અનાદિ કાળથી જે સાચું ચાલ્યું આવે છે એ અનંત કાળ સુધી સાચું રહેવાનું છે. અને ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, મહાપુરુષોએ એવું અનુભવ્યું છે, શાસ્ત્રમાં પણ એમ વાત આવી છે, છતાં એનો સ્વીકાર આપણે નથી કરતા કે બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર છે, એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય ન કરે તો ન કરે, પછી તમારે કરાવીને શું કામ છે? અને પછી પાછું એમ કે ભાઈ આ દ્રવ્યની કોઈક ઇન્ફ્લુઅન્સ એની અંદર છે. અરે ભાઈ ઇન્ફ્લુઅન્સની તમારે શું જરૂર છે? પેલું સ્વતંત્ર ન કરી શકે? એ દ્રવ્ય પોતે સ્વતંત્ર રીતે એવું કાર્ય ન કરી શકે? શા માટે એવી ઇન્ફ્લુઅન્સ જોઈએ છે? એવી ઇન્ફ્લુઅન્સની તમારે જરૂર શું છે? અહીંયા તો કહે છે કે ભાઈ આ તો ઉપચારથી એવું કહેવામાં આવે કે જીવ એ કર્મ કરે, પણ જીવ કર્મને કરી શકે જ નહીં. કારમણે રજકણો જુદા છે અને એ એનું કાર્ય કર્યા કરે છે, બંધાવવું છૂટવું એ બધું થયા કરે છે. જીવની સમીપમાં થાય છે, થાય છે તો થાય છે, અને જીવને એને લીધે થઈને જ દુઃખ થાય છે કે બીજા કોઈ કારણે દુઃખ થાય છે કે સુખ થાય છે? જીવને પોતાના ભાવનું ભોગતાપણું છે, એ કંઈ પૂતગળનું ભોગતાપણું નથી. જે જળ કર્મ છે એ એના ઉદય વર્તે છે અને જે સંયોગો ઉત્પન્ન થાય છે એ કંઈ જીવને સુખી દુઃખી કરે છે? એ નથી કરતા. એ જે સંયોગો છે એની અંદર ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ એ સારા છે કે નરસા છે એવું પહેલેથી માની લેવામાં આવ્યું છે એટલે એમાં એને સારું લાગે છે ખરાબ લાગે છે. ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ એ કરે છે માટે એને સુખ ને દુઃખનો આભાસ થાય છે. એમાં ક્યાંય સુખ તો છે જ નહીં, છે તો દુઃખ જ. જ્યારે એ એવા વિભાવ ભાવ કરે છે એ વખતે પણ એને દુઃખ છે, ભાવકર્મ છે એ પણ દુઃખ છે, અને જ્યારે ઉદય આવે છે તો એની અંદર એ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે ત્યારે પણ દુઃખ જ છે. કેમ કે બંને વખતે આત્મપ્રદેશોનું કંપન થાય છે અને એ કંપનની દશા એ કઈ સુખની અવસ્થા નથી, એ શાંતિની અવસ્થા નથી, એ આહલાદક આનંદની અવસ્થા નથી, એ અલૌકિક આનંદની અવસ્થા નથી, એટલે એ દુઃખની અવસ્થા છે. પણ આ વાતને આપણે સમજવાની છે. નાની નાની વસ્તુને આંખ દ્વારા જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ, નાક દ્વારા સૂંઘીએ છીએ કે જીભ દ્વારા જાણીએ છીએ, એટલે આપણને એમ છે કે એના દ્વારા જ આપણે જ્ઞાન કરીએ છીએ. નહીં, એટલું જ જે જ્ઞાન થાય છે એ જ સાચું જ્ઞાન, સ્પર્શ દ્વારા જે થાય એ સાચું, બીજું નહીં. કેટલું બધું જ્ઞાન છે કે જે સ્પર્શ વિના જ થઈ શકે છે. અતિન્દ્રિયપણે જે જ્ઞાન થઈ શકે છે એ ઇન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી. ઇન્દ્રિયો દ્વારા બહુ જ્ઞાનની સીમા છે અને જે જ્ઞાન થાય છે એ તો બહુ સ્થૂળ છે. આ બધાનો વિચાર કરી અને ખોટી શંકાઓ કરવાને બદલે સિદ્ધાંતને પકડીને સિદ્ધાંત સાથે જે કોઈ વાત હોય એનો મેળ બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, તાળો મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ આમ કેવી રીતે થાય. સિદ્ધાંત તો ખોટો પડે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં, છતાં આપણે એમ માનીએ કે આ જળ કર્મો જીવ બાંધે છે તો શું હોઈ શકે. આપણે જાતે જ એવો વિચાર કરવો જોઈએ કે ના ના એ ન હોઈ શકે, એવું થઈ ન શકે, વાત તો બરાબર છે. તો પછી આપણને થાય કે પણ છતાં આ બંધાય છે તો શું છે. અને એમ કરીને જ્યારે જો આપણે વિચાર કરીશું તો આ બધી ગાથાઓ જેમ છે તેમ બરાબર યથાર્થ સમજમાં આવશે. એટલે સ્થૂળનો વિચાર કરવા કરતાં સિદ્ધાંતને પકડી અને સૂક્ષ્મમાં જવા માટેનો એક અભિગમ અપનાવવો જરૂરી છે. એવો અભિગમ અપનાવ્યા વિના શાસ્ત્રના અભ્યાસ કરીશું તો એ બધું વ્યર્થ જશે, આત્મામાં જવાશે નહીં. આપણો શાસ્ત્ર અભ્યાસ શેને માટે છે? સ્વરૂપને જેવું છે તેવું જાણવું, પછી બીજાથી એનું ભેદ જ્ઞાન કરવું, અને પછી સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ, સ્થિરતાનો પુરુષાર્થ કરવો. આવું કરવા માટે આપણે આ બધું સમજી રહ્યા છીએ. આખો અકર્તા ભાવ એ સમજાવે છે કે પ્રભુ તું ક્યાંય કંઈ કરી શકતો નથી, માત્ર તું એવા વિકલ્પોમાં રાચી રહ્યો છે, એવા ભાવમાં રહ્યો છે, એ બધા તું ભાવને છોડ, તું એનો કરતા થઈ શકતો નથી, તારું એ કામ નથી, તારું કંઈક બીજું વિશિષ્ટ કામ છે. આચાર્ય ભગવાનને એ કહેવું છે કે તું આ બહારમાં ને બહારમાં કરતા ભાવ રાખીને બેઠો છો, એ કંઈ તારું કામ નથી, તું સિદ્ધ સમાન છો અને તારું તો કંઈક વિશિષ્ટ કામ છે, વિશિષ્ટ કાર્ય છે, તું વિશિષ્ટ કાર્યોનો કરતા છો, તારું કર્મ આવું હોય, કંઈક વિશિષ્ટ હોય. તો શું વિશિષ્ટ કર્મ છે? તો કે તું તારા સ્વરૂપમાં સ્થિર થા, એવું તારું કાર્ય છે. એટલા માટે આ સમજાયું છે, તને કરતા એનો બનાવવો છે કે તું તારા સ્વભાવ ભાવે રહી શકે એવો એનો તું કરતા થા. આ પરભાવમાં તું રહ્યો છે એ ભાવ પણ તારું કાર્ય નથી, એમ સ્પષ્ટતા કરી છે. બહુ સુંદર વાત છે ભાઈ. આમાંથી જે ભાવ જે સમજવાનો છે કે આચાર્ય ભગવાન આટલી બધી વખત કેમ આ વાતને લે છે, આપણને ક્યારનું આ ચાલે છે કે આટલી બધી ગાથાઓ આવી બધામાં આ વાત કેમ આવી કે આનો કરતા નહીં, આનો કરતા નહીં, આનો કરતા નહીં. તો શું કરવા, એનું પાછળનું તાત્પર્ય શું છે? આપણને એ સમજાવવું છે પ્રભુ, એમાં તો એ સમજાવવું છે કે ભાઈ તું વારમાં ફરી રહ્યો છે, આ બધું તને શોભતું નથી, એમાંનું એક પણ કાર્ય તું કરી શકતો નથી, એમ તર્ક દ્વારા સમજાવવું છે. અને એ બધા તારા વિકલ્પો છે, એ વિકલ્પોને છોડ અને જે તું તારું કાર્ય કરવા જેવું છે એ તરફ તું વળ, તને બધેથી પાછો પાડી અને તને સ્વરૂપ તરફ લઈ જવો છે. એટલે આચાર્ય ભગવાને કરુણા કરીને આ વાત કરી છે. બહુ સુંદર વાત મૂકી દીધી કે ભાઈ આ તો બધા ઉપચારથી કહેવામાં આવે, એમાં તું ક્યાંય આટોપાઈ જાય કે ક્યાંય લેપાઈ જાય એવું ન કરીશ. આ બધું ઉપચારથી ઘણું બધું કહેવામાં આવે એ બધો ઉપચાર છે, અને ઉપચારથી કહેલા કથનને અને સત્યને જુદા પાડવાની દ્રષ્ટિ રાખવી જોઈએ, એવો અભિગમ કરવો જોઈએ. તો 108મી ગાથા આપણે આ રીતે કરી. હવે 108મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશો આપણે લઈએ. અહીંયા ગુરુદેવ કહે છે, પ્રવચન રત્નાકર ભાગ પાંચમો પાના નંબર 177 ઉપર બીજા પેરેગ્રાફમાં કે લોકમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા, આ તો કથન માત્ર છે, નિમિત્તનું કથન છે. બાકી રાજાની પર્યાય રાજામાં અને પ્રજાની પર્યાય પ્રજામાં છે. પ્રજાના ગુણદોષ અને પ્રજાને વ્યાપક ભાવ છે, પરંતુ પ્રજાના ગુણદોષ અને રાજાને વ્યાપક ભાવનો અભાવ છે. રાજાના કારણે કાંઈ પ્રજા ગુણ કે દોષ કરતી નથી. રાજા પોતાના દુષ્ટ પરિણામથી નરક ગતિમાં જાય અને પ્રજા પોતાના ગુણથી મોક્ષપદ પામે. ભાઈ, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. રાજા તેવી પ્રજા એ તો વ્યવહાર કર્યો છે, બાકી એ કાંઈ વાસ્તવિકતા નથી. આગળ પણ કહે છે, સ્વભાવથી જ, એટલે કે પુદ્ગળ દ્રવ્યના પોતાના ભાવથી જ જડ કર્મ બંધાય છે. સ્વભાવથી, સ્વભાવ એનો બંધાવાનો છે એટલે એ બંધાય છે. કર્મની પ્રકૃતિના ગુણ દોષને અને આત્માના વિકારી ભાવને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આત્માના રાગ દ્વેષના પરિણામ જે થાય એવા જે ભાવ અને આ જળકર્મની પ્રકૃતિ એના ગુણદોષને, એટલે એ પુણ્યના બંધ પડે કે પાપના બંધ પડે, સાતાના બંધ પડે કે અસાતાના બંધ પડે, જે પણ બંધ પડતા હોય એ બધા ગુણદોષ, એ પ્રકૃતિના, એ કર્મની પ્રકૃતિના ગુણદોષ, એમાં ચાર પ્રકારે આપણે લીધું ને, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ, એ બધું એ કર્મને કારણે થાય છે. એટલે કે કર્મની પ્રકૃતિના એ ગુણદોષોને અને આત્મા સાથે વ્યાપક ભાવનો અભાવ હોવાથી ખરેખર આત્માથી એ થતું નથી, થાય છે તો એ જડથી જ થાય છે. એટલે સ્વભાવથી જ પૂદગળનો એવો સ્વભાવ છે, એટલે એટલે સ્વભાવથી જ, એટલે કે પૂદગળ દ્રવ્યના પોતાના ભાવથી જ જડ કર્મ બંધાય છે. કર્મની પ્રકૃતિના ગુણદોષને અને આત્માના વિકારી ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ આત્માને એની સાથે કાંઈ સંબંધ નથી, આત્મા એનો કરતા નથી, જડ કર્મનો કરતા આત્મા થતો નથી. આ અજ્ઞાન અવસ્થામાં એ રાગનો કરતા થાય છે, એના જે ભાવ છે એનો કરતા છે, ભાવનો ભોગતા પણ છે, પણ પરદ્રવ્યનો, પૂદગળનો એ કરતા કે ભોગતા તો અજ્ઞાન અવસ્થામાં પણ નથી. એટલે એ રાગનો કરતા છે અને તેના એ પરિણામ જડ કર્મની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે છે. પણ તે પરિણામ તો જડના છે, એનો કરતા તો જડ છે, જીવ નથી. છતાં એ ઉપચારથી એવું કહેવામાં આવે છે. એટલે એવા ઉપચાર કરવામાં આવે એટલે એમાં કંઈ ફોસલાઈ જવાની વાત જરૂર નથી, એમાં અંદર આવી જવાની જરૂર નથી, જે ઉપચાર છે એમ સમજવાની જરૂર છે. અહીંયા કહે છે કે પૂદગળમાં સાતા બંધાય, અસાતા બંધાય, એ બધા પૂદગળના ગુણદોષ કહેવામાં આવે છે. પૂદગળના ગુણદોષને પૂદગળ કરે છે, આત્મા તેને કરતો નથી. પૂદગળના ગુણદોષને અને જીવને વ્યાપક ભાવનો અભાવ છે, એકબીજામાં વ્યાપતા નથી. એટલે પૂદગળની પર્યાય જે થઈ, જે કર્મરૂપે થઈ, જેવું કર્મ બંધાયું એમાં જે પ્રકૃતિ પ્રદેશ બંધ કે સ્થિતિ બંધ થયો, અનુબંધ થયો, એ બધું એને કારણે છે, એ કાર્ય જ એનું છે અને આત્મા એનો કરતા બિલકુલ નથી. છતાં પણ એને ઉપચારથી એમ કહેવામાં આવે કે એવા કર્મનો એ બાંધનારો છે, કર્મનો ઉત્પાદક છે, કર્મને પરિણમાવનારો છે, આવું ઉપચારથી કહેવામાં આવે છે. અને એમાં તો એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એવો ઉપચાર કરવામાં આવ્યો છે. બાકી એ જ્યારે કર્મની એ પ્રકૃતિ બંધાય એવું કાર્ય થાય ત્યારે એ જીવના રાગ કે દ્વેષ નિમિત્ત હોય છે, બસ એટલી જ વાત છે. એટલે ભાવાર્થમાં પણ અહીંયા એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા, આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે, એવી જ રીતે પૂદગળ દ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા એ સત્ય નથી, એ ઉપચાર છે. બહુ સરસ રીતે વાત સમજાવી દીધી, બહુ સહેલી ગાથા છે. હવે આગળ જે વાત કરવાની છે, જે એ વાત કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક શ્લોક કહે છે, 63મો શ્લોક. આગળની ગાથાઓની સૂચના રૂપે હવે 63મો શ્લોક અહીંયા કહે છે. તો આપણે કળશ 63 લઈએ. કળશ 63માં અહીંયા કહે છે કે જીવહ કરોતિ યદિ પુદ્ગલ કર્મ ન એવ કહ તર્હી તતઃ કહ કરુતે ઇતિ અભિસંખ્યા એવ એ તર્હી તીવ્ર રય મોહ નિવર્હણાય સંકિતતે શૃણુત પુદ્ગલ કર્મ કર્તૃ. 63ના કળશના અર્થમાં અહીંયા કહે છે કે યદિ પુદ્ગલ કર્મ જીવ ન એવ કરોતી, જો પુદ્ગલ કર્મ ને જીવ કરતો નથી, યદિ પુદ્ગલ કર્મ જીવ ન એવ કરોતી, પુદ્ગલ કર્મને જીવ કરતો નથી, તરહી તત્કહ કુરુતે તો તેને કોણ કરે છે. જો જીવ પુદ્ગલ કર્મને કરતો નથી તો પછી એને કોણ કરે છે. ઇતિ અભિસંખ્યા એવ એ તરહી એવી આશંકા કરીને હવે તીવ્ર રય મોહ નિવર્હણાય, તીવ્ર વેગવાળા મોહનો એટલે કે કરતા કર્મપણાના અજ્ઞાનનો નાશ કરવા માટે, તીવ્ર વેગવાળા મોહનો નાશ કરવા માટે પુદ્ગલ કર્મ કર્તું સક્રિય, પુદ્ગલ કર્મ કર્તૃ સક્રિય તે પુદ્ગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છીએ. શૃણુત એટલે કે હવે સાંભળો, શું કહે છે શ્લોકમાં કે જો પુદ્ગલ કર્મને જીવ કરતો નથી. આ બધી ગાથાઓ પછી એવું ફલિત થાય છે કે જો જીવ પુદ્ગલ કર્મને કરતો નથી એમ ફલિત થાય છે તો પછી એને કોણ કરે છે, એવી આશંકા કરીને હવે તીવ્ર મોહનો નાશ કરવા માટે પુદ્ગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છીએ તે તું સાંભળ. હે જ્ઞાનના ઈચ્છુક પુરુષો, તમે હવે સાંભળો, પુદ્ગલ કર્મનો કરતા કોણ છે અને એ અમે એટલા માટે કહીએ છીએ કે આ મોહનો નાશ થાય. આ મોહનો નાશ થાય, કેવો મોહ? કરતા કર્મપણાના અજ્ઞાનનો. એ કરતા કર્મપણાનો અજ્ઞાન રૂપી જે મોહ છે એને લીધે થઈ અને જીવને જડ કર્મનો કરતા કહેવામાં આવે છે, એ મોહનો નાશ થાય એટલા માટે હવે અમે તમને કહીએ છીએ કે તમે સાંભળો કે આ પુદ્ગળ જડ કર્મનો કરતા કોણ છે, એમ કરી અને આ શ્લોક કહેવામાં આવ્યો છે. એટલે હવે પછીની જે ગાથામાં આ વાત આવશે કે પુદ્ગળ કર્મ નો કરતા કોણ થાય, એ વાત હવે પછીની ગાથા 109-112માં આવવાની છે. એટલે શ્લોકના એ પહેલા એની સૂચના રૂપે આ કળશ 63મો કહેવામાં આવ્યો છે. ગુરુદેવે પણ એના વિશે બીજો કોઈ વધારે વિસ્તાર નથી કર્યો, ફક્ત એ જ વાત કરી છે કે જો પુદ્ગળ કર્મને જીવ કરતો નથી તો તેને કોણ કરે છે, એવી આશંકા કરીને. જો અહીંયા એક સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે આશંકા કરીને એટલે એનો અર્થ શું થાય, એવી આશંકા કરીને. એટલે કે આશંકા કરીને એટલે કે પ્રભુ આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહીં, પણ મારી સમજમાં નથી આવતું એમ આશંકા કરીને. એટલે મારે એ યથાર્થ સમજવાની જરૂર છે અને એવી જેને જિજ્ઞાસા છે એ એવી આશંકા કરે છે કે આ પુદ્ગળ કર્મનો કરતા જીવ નથી તો પછી કોણ છે? એ એમાં સમજવાનો જેનો ભાવ છે એની અહીંયા તો વાત લીધી છે કે જેને સમજવું છે, જિજ્ઞાસા છે કે એનો કરતા કોણ હોય. એટલે અહીંયા આશંકાની અંદર એક જિજ્ઞાસાનો ભાવ હોય છે અને એની સાથે કે આપે જે કહ્યું એ તો સત્ય જ હોય પણ મને સમજાતું નથી, એટલે મારે એ સમજવું છે, એવી જિજ્ઞાસા છે, એને આશંકા કહેવાય. એટલે અહીંયા તો એવી આશંકા કરીને, આશંકા કરીને એટલે કે આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહીં પણ સમજમાં ન બેસતા આ કેવી રીતે છે એમ યથાર્થ સમજવાની જિજ્ઞાસા કરીને કહેવામાં આવ્યું કે હવે તીવ્ર વેગવાળા મોહનો નાશ કરવા માટે પૂદગલ કર્મનો કરતા કોણ છે તે કહીએ છીએ. તે હે જ્ઞાનના ઈચ્છુક પુરુષો તમે સાંભળો. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ છે, તે કર્મનો કરતા નથી, તો કર્મનો કરતા કોણ છે? અને એ મિથ્યાત્વના નાશ માટે કહીએ છીએ તો હે જિજ્ઞાસુ પુરુષો સાંભળો. એમ અહીંયા હવે પછી જે આવનારી ગાથા છે એની સૂચના રૂપે આ 63મો કળશ કહેવામાં આવ્યો છે. હવે ગાથા 9, 10, 11 અને 12 એ ચાર ગાથા એક સાથે આવે છે. એના વિશે થોડીક વાત આપણે સમજી લઈએ છીએ. અહીંયા એ ગાથાઓની અંદર જે આવવાનું છે પછી ગાથાઓ આપણે લઈએ છીએ કે એ ગાથામાં મૂળ વાત એ કરવાની છે કે ખરેખર એ પૂદગલ કર્મનો પૂદગલ જ કરતા છે એ વાત નિશ્ચિત છે. પણ એ પૂદગલ કર્મનો એ કરતા પૂદગળ હોવા છતાં પણ, એ નિશ્ચિત હોવા છતાં પણ એના વિશેષોને દર્શાવી અને વાત અહીંયા કરી છે કે પૂદગળ કર્મ કેમ બંધાય છે, કે એમાં મિથ્યાત્વ, અવિરતી, કસાય અને યોગ એ ચાર સામાન્ય હેતુઓ છે. એ ચારને અહીંયા કરતા કહેવામાં આવ્યા છે અને એને ભેદ પાડીને કહેવામાં આવ્યા છે, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એ ચાર જે જડ કર્મના બંધન માટે એ બંધના સામાન્ય હેતુઓ છે અથવા તો સામાન્ય એ કારણો છે, એ કરતા છે. એમાં એ રીતે એને ભેદરૂપ કરવામાં આવ્યા. મિથ્યાદ્રષ્ટિથી માંડી, મિથ્યાદ્રષ્ટિનું ગુણસ્થાન પહેલું, ત્યાંથી માંડી અને સંયોગી કેવળી અથવા તો સંયોગ કેવળી 13મું ગુણસ્થાન ત્યાં સુધી એવા ભેદ પાડી અને એ વાત કરવામાં આવી. 13 ગુણસ્થાનના જે ભેદ છે એ બધા ખરેખર જોવા જઈએ તો એ પૂદગળ છે, અચેતન છે. વાસ્તવમાં જીવની અંદર કોઈ એવા ગુણસ્થાન છે જ નહીં. જીવમાં કોઈ ગુણસ્થાન પણ નથી, માર્ગના સ્થાન પણ નથી. ભગવાન આત્મા તો પરમ શુદ્ધ છે, માત્ર જ્ઞાયક 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 છે. એ તો જ્ઞાન કરવાવાળો સદાય ત્રિકાળ એવો જ છે. જે કંઈ આ બધું છે, ગુણસ્થાન હોય કે રોકાવાના સ્થાનો, માર્ગના સ્થાન હોય, એ બધું અચેતન જડ છે, પૂદગળ છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ બધું ક્ષણિક છે, એ બધું કંઈ ટકીને રહેતું નથી, એ જીવની અંદર કોઈ ફેરફાર કરવાવાળું નથી. એ બધાથી શા માટે પ્રભુ રંજિત થાય છે? એમાં શા માટે તું રગદોળાય છે? એના મય શા માટે થાય છે? એની રૂચિ છોડને. જે કાયમ રહેવાનું નથી એનો આટલો બધો શું વિચાર? એના વિશે આટલો બધો વિચાર, આટલા આટલા એમાં ઓતપ્રોત થવું, એના સિવાય બીજી કોઈ વાત જ ન મળે, આ તો કેવું જીવન? ગુરુદેવે આટલી બધી વખત વાત સમજાવી, કૃપાળુદેવે પણ આ જ વાત કરી કે તારું સ્વરૂપ સમજને પ્રભુ, સ્વરૂપ સમજ્યા વિના તું દુઃખી થઈ રહ્યો છો અને આ બધું ધર્મ સમજવા બેઠો છે ત્યારે પણ તારી દ્રષ્ટિને તું સ્વરૂપ તરફ નથી લઈ જતો અને નાની નાની વસ્તુમાં તું ગૂંચવાઈ જાય છે. મૂળ સિદ્ધાંતને પકડીને આગળ વધી તો બાકી બધું તો સહેલું છે પ્રભુ. તું સિદ્ધાંતો સિદ્ધાંત તરીકે સમજવાને બદલે તું એની અંદર પંડિતાઈમાં રોકાઈ ગયો એટલે તને મુશ્કેલી પડે છે. પંડિત થયો એટલે તું આત્મામાં જતો નથી. અહીંયા તો કહે છે કે પ્રભુ આ બધી વસ્તુ એ તારે પંડિતાઈ માટે સમજવાની જરૂર નથી પણ તારા સ્વરૂપમાં જવું છે, સ્વરૂપના લક્ષ્ય સમજવાની છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, તે મારું સ્વરૂપ છે, તે જ હું છું. પછી પ્રશ્ન થાય કે તો હું છું પણ છતાંય આ પર્યાય થઈ, આ શરીર મળ્યું, આ બધું કેવી રીતે? જો હું શુદ્ધ જ છું અને હું કર્મ નથી બાંધતો તો આવું બધું મને શા માટે મળે? અથવા તો બીજી રીતે પણ થાય પ્રશ્ન કે મારે ભોગવવું પડે છે તો શું? ત્યારે શંકા કરવાને બદલે આશંકા કરવી કે એવું થાય છે પણ એમાં મારી સમજમાં ક્યાંક ભૂલ છે, આ ભોગવવાનું ખરેખર થાય છે કે નથી થતું, હું જરાક વિચાર કરું તો મને ખ્યાલ આવે કે ના, ભોગવવાનું નથી થતું, ભોગવવા પ્રત્યેની મારી વૃત્તિ છે, મારું વલણ છે, એટલે મારે ભોગવવું પડે છે. મારી વૃત્તિ, મારું વલણ જો સ્વ તરફ વળે, મને મારા શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થાય, એક વખત એનો અનુભવ થાય, એ જ પછી દ્રષ્ટિમાં રહ્યા કરે અને ત્યાં જ રહેવા માટેનો પુરુષાર્થ વર્ત્યા કરે, તો ગમે તેવા કર્મના ઉદય આવે છતાં પણ એ ભોગવ્યા વિના જ ભોગવાઈ જાય છે, એનું લક્ષ થયા વિના જ એ ભોગવાઈ જાય છે. એટલે કે એ કર્મના ઉદયો તો આવ્યા છે તો ખરી પડવાના જ છે. જે ઉદયમાં આવે છે એ ખરી પડવા માટે જ હોય છે. હવે એની સાથે હું શા માટે જોડાઉં છું? અહીંયા સુખનો સાગર, આનંદનો દરિયો ભર્યો પડ્યો છે. જ્ઞાન આનંદ મારો સ્વભાવ છે, એવા સ્વભાવમાં હું સ્થિર થવાને બદલે હું શું લઈને બેઠો છું? આવી દ્રષ્ટિ જો અપનાવવામાં આવે તો ભોગતાપણું ક્યાં રહ્યું? એ વખતે જ્યારે બાહ્યમાં, શરીરમાં અનેક પ્રકારે અસાતાનો ઉદય હોય છતાંય દ્રષ્ટિ આત્મા તરફ વળી છે તો એ બધાનો ખ્યાલ પણ આવતો નથી. એકાગ્રતા અંદર તરફ વળી છે, એકાગ્રતા અંદરની થઈ છે, લક્ષ ત્યાં જ રહ્યા કરે છે, એને બીજું બધું ફીકું લાગે છે. પ્રભુ, આ વાતનો આપણે જાતે અનુભવ કર્યો છે પણ આપણે એ વાતને ભૂલી જઈએ છીએ, એ વાતને વિસરી જઈએ છીએ. હું એક ઉદાહરણ આપીને આ વાત તરફ બધાનું લક્ષ દોરવા માંગુ છું કે ઘરમાં કોઈક મૃત્યુનો પ્રસંગ હોય, છેલ્લી ઘડીઓ ગણાતી હોય એવી સ્થિતિ વર્તતી હોય, એ વખતે ઘરમાં ગમે તેવા પદાર્થો ખાવાના કે સૂંઘવાના કે એસી કે ઠંડકનું કે કંઈક ચાલતું હોય કે કોઈ પણ પ્રકારની સુવિધા ચાલતી હોય, સુવિધા હોય, છતાંય એનો આનંદ જે માણવો જોઈએ કે થવો જોઈએ એવું થતું નથી. એક આપણી એકાગ્રતા સ્વજનના દુઃખ તરફ વળી છે, સ્વજન સાથે આપણે રહ્યા છીએ, જોડાઈને એ દુઃખી થાય છે, ત્યાં જ આપણે પણ સાથે ને સાથે દુઃખી થઈએ છીએ, છેલ્લો સમય છે. તો ઘરમાં જેટલી આ પ્રકારની જે કંઈ સુવિધાઓ છે, જાત જાતની સુવિધાઓ છે, ટીવીની સુવિધાઓ છે, ઇન્ટરનેટની બધી સુવિધાઓ છે, બધી સુવિધાઓ છે કે જેમાંથી આપણે બીજા સંયોગો હોત તો આનંદ પ્રાપ્ત કરત, એ બધું ચાલુ છે પણ એનો કોઈનો આપણને આનંદ આવતો નથી, એનો સ્વાદ નથી આવતો. અરે છેલ્લો સમય ચાલી રહ્યો છે ને, જમવાનું કોઈ કહે છે કે ચાલો ને હવે સમય થયો, બહુ મોડું થયું, જમી લો, તો જમવાનું ભાવતું નથી, કોળિયો ગળે ઉતરતો નથી. પ્રભુ, આવું કેમ થાય છે? એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે જગ્યાએ આપણે એકાગ્રતા કરીને રહીએ છીએ એ જગ્યા એ જ છીએ, એટલે બીજા બધા સંયોગો છે એ કઈ રીતે છે એના તરફ લક્ષ પણ થતું નથી, ભોગવાતા પણ નથી. એવું જ કંઈક આત્માની બાબતમાં પણ છે કે એક વખત સ્વરૂપની દ્રષ્ટિ થાય અને સ્વરૂપ તરફ લક્ષ જાય, પછી બારમાં સાતાના ઉદય હોય કે અસાતાના ઉદય હોય એ કંઈ ખ્યાલમાં આવતા જ નથી. એટલે ભોગતાપણાનો જે પ્રશ્ન છે એ ભોગવવું કોઈ બે જીવને એક સરખું હોતું નથી. જેટલી રૂચિ છે એટલું ભોગવવું છે, રૂચિ છે એટલે એ ભોગવવાનો ભાવ છે, એ ભાવને ભોગવે છે, રૂચિ નથી તો ભોગવવાનો ભાવ નથી તો એ ભોગવતો નથી. છતાંય પેલું પૂદગળ કર્મ, જળ કર્મ ઉદયમાં આવ્યું છે, એ તો આવ્યું જ છે, એ તો આવ્યું જ છે, ખરી જાય છે, એ સમય એવો છે તો એ પ્રમાણે એ જે થવાનું છે તે થઈ રહ્યું છે, પણ એને હું ભોગવું, એમાંથી મને આનંદ પ્રાપ્ત થાય છે એ દ્રષ્ટિ જ રહી નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે, તો એ પછી ભોગવવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? એ સુખના કે દુઃખના ગમે તેવા આભાસ હોય, દુઃખના આભાસ પણ ભોગવાતા નથી, કોણ દુઃખી છે? નાની પુરુષો મહાપુરુષો શરીરમાં થતી પીડાને એ ખરેખર ભોગવતા નથી. સ્વરૂપનું લક્ષ થયું છે તો સ્વરૂપની દ્રષ્ટિ રહે છે અને ત્યાં જે દુઃખના સંયોગો આવ્યા છે એને પોતાથી તદ્દન ભિન્ન જુદા જાણે છે. આવી દ્રષ્ટિ હોય છે એ કંઈ જોરપૂર્વક કંઈ કરવું પડે છે એમ નથી, એ સહજ ભાવે એમ જ બધું થતું હોય છે. એટલે આ બધું સમજવાની જરૂર છે અને જેમ 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 સરળતાપૂર્વક આપણે સમજતા જઈશું, જેમ 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 આપણું લેવલ એ પ્રમાણે ઊંચું થતું જશે, એમ એમ આ બધી સહજ વાતોનો સ્વીકાર થશે, અનુભવ પણ થશે અને એવા નિમિત્તો પણ પ્રાપ્ત થશે, એવા મહાપુરુષોના દર્શન પણ થશે, એવા મહાપુરુષોનું સાનિધ્ય પણ મળશે, એવી નિદ્રા પણ પ્રાપ્ત થશે. એટલે પછી શંકાઓ નહીં થાય, આશંકાઓ થશે તો એના સમાધાનો પણ મળી રહેશે. એટલે સિદ્ધાંતની વાત આવે ત્યારે પછી એ સિદ્ધાંતને એના પ્રયોજનને સમજવાને બદલે કે ના હું નથી માનતો એમ હોય જ નહીં, આમ નહીં તેમ નહીં એમ કરીને ઉઠી જવું નહીં, એમ કરી અને રસને છોડી નહીં દેવો. હવે જે વાત આવવાની છે એ વાત આપણે આવતી વખતે લઈશું. બહુ સહેલાઈથી સમજાય એવી વાત છે પણ સુંદર વાત છે, એનો વિસ્તાર પણ આપણે ઘણો કરવાનો છે. એટલે આજે ગાથા 109-112માં શું આવવાનું છે એની જ માત્ર વાત કરી અને એ ગાથાઓ આજે આપણે નથી લેતા. ગયા શુક્રવારે આપણે ઘણો સમય ગયો હતો એટલે ભક્તિ પણ નહોતી કરી. આજે એક એવો ભાવ વર્તે છે કે સ્વરૂપનું લક્ષ કરીએ અને એવી કંઈક ભક્તિ કરીએ કે જેથી કરી અને સ્વરૂપનું લક્ષ થાય. ભક્તિ કરતા પહેલા અમારે સૌને એક બીજી વાત પણ કહેવી છે, ફરી ફરીને કહેવી છે, એક વખત તો કરી છે ફરીથી કહેવું છે કે ધ્યાનનો પુરુષાર્થ આપણે જે રીતે શીખવાડ્યો છે એમાં આગળ વધવું, હજી આગળના સ્ટેપ્સ પણ બતાવ્યા છે. આ વખતે ટેમ્પામાં પણ સવારના 6 વાગે જે લોકો ધ્યાનના પ્રયોગમાં આવ્યા હતા 3 દિવસ સુધી એ લોકોને ઘણી બધી એમાં ખબર પડી છે અને એ લોકો નિયમિત હવે ધ્યાનના પ્રયોગો પણ કરવા માંડ્યા છે. આ ધ્યાનનો પ્રયોગ સફળ કરવા માટે, નિર્વિકલ્પ થવા માટે આપણે રાત્રે પ્રતિક્રમણ જરૂરથી કરવું. ભાવ પ્રતિક્રમણ કરવાનું છે એમાં કોઈ વિધિની જરૂર નથી. પ્રતિક્રમણ એટલે પાછા વળવું એટલો અર્થ નથી, પણ પોતે પોતાના સ્વરૂપ ભણી વળવું, પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને વિભાવ ભાવે વર્ત્યો એ માટે એનું પ્રતિક્રમણ કરવાનું છે. બીજાને દુઃખ પહોંચાડ્યું કે ન પહોંચાડ્યું એ પ્રશ્ન નથી, બીજાને એ ખરેખર દુઃખ પહોંચાડી શકતો નથી, માત્ર દુઃખ પહોંચાડવાનો ભાવ કરી શકે અથવા તો અજાણતા પહોંચાડે, પણ એ પેલાને દુઃખ થવું કે ન થવું એ તો પેલાની પોતાની પર્યાય છે. એ મુનિ છે તો એને દુઃખ નથી થતું, એ સામાન્ય વ્યક્તિ છે તો થોડું દુઃખ થાય છે, કોઈ વિચિત્ર છે તો એને વધારે પણ દુઃખ થાય. એના રાગ દ્વેષ કેટલા છે એ પ્રમાણે આપણા શબ્દો કે આપણી કન્ડક્ટ, આપણી એક્ટિવિટી કે આપણી ક્રિયા દ્વારા એને દુઃખ અથવા સુખ પહોંચે, પણ ખરેખર એ એના દ્વારા નથી પહોંચતું, પણ એનું પોતાનું પરિણામ છે. એટલે જે પ્રતિક્રમણ કરીએ છીએ એમાં તો માત્ર એટલું જ છે કે આપણે વિભાવ ભાવે વર્ત્યા, આપણે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયા એ મોટામાં મોટો દોષ છે. આપણા પોતાના સ્વભાવ ભાવનું મરણ થયું છે, આપણા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થયો છે, એટલે એ માટે પાછા વળવાનું છે. પાછા શા માટે વળવાનું છે? પોતાના સ્વભાવ ભાવનો ઘાત સવારે ઉઠ્યા ત્યારથી રાત્રિ સુધીમાં, અત્યાર સુધીમાં જે રીતે આપણે કર્યો એમાં આપણે પ્રતિક્રમણ કરવાનું છે. કરી મેં આવા ભાવ કર્યા, હું સિદ્ધ સમાન ભગવાન આત્મા અને આવા ભાવમાં હું રાચી રહ્યો, આવા આવા ભાવો કર્યા મેં, એમ કરી અને પ્રતિક્રમણ કરીને પાછા વળવાનું છે, સ્વરૂપ તરફ જવાનું છે. અને એમ સ્વરૂપ તરફ જતા હું ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાયક છું એવા ભાવ સાથે આજનો દિવસ પૂરો કરવાનો છે અને સૂઈ જવાનું છે, જેથી કરીને સવારે ઉઠતી વખતે હું જ્ઞાયક છું જ્ઞાયક છું એવા આનંદ સહિત આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ તો એ ધ્યાન સફળ થાય છે, એ ધ્યાન સફળ થાય છે. ઓમકાર સ્વરૂપ છે, ગુરુદેવે આત્માનું ઓમકાર સ્વરૂપ કહ્યું છે. ગુરુદેવ બધાને ઓમ લખી આપતા હતા, ઓમનું એમને પોતાને ઘણું મહાત્મા હતું. ઓમકાર ધ્વનિ દ્વારા, ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ જગત આખામાં ફેલાય છે, એટલે એવા ઓમનું આનો આશ્રય લઈને, એનો વિકલ્પ લઈને આપણે ધ્યાન કરીએ છીએ એ કરવાનું છે. આજે પણ સ્વરૂપ તરફ જવાની અપેક્ષાથી આજે આપણે થોડી ભક્ષિત ભક્તિ કરીશું. જેમણે આપણી ઉપર ઘણો ઉપકાર કર્યો છે એવા સમયસાર અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી, એ બેનો વિચાર કરતા આપણે ભક્તિ કરવાની છે. તો આજે આપણે સમયસારની સ્તુતિ પહેલા બોલીશું. સમયસારની સ્તુતિ સમયસાર પુસ્તકમાં આગળ આપી છે, ઘણા બધા પુસ્તકની અંદર સમયસારની સ્તુતિ આપી છે. બધાને વિનંતી કે 2 મિનિટની અંદર સમયસારની સ્તુતિ ખોલી અને પૂરા ભાવપૂર્વક સમયસારમાંથી જે આપણને પ્રાપ્ત કરવાનું છે એને સાથે ને સાથે ગાઈ અને એવી ભક્તિ કરીએ. તો સમયસારની સ્તુતિ આપણે આજે લઈએ છીએ. બધા પોતાના પુસ્તકમાંથી સમયસારની સ્તુતિ ખોલો.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની, શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે માજન ભરી, કુંદ કુંદે રચું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં બાવો બ્રહ્માંડના વર, અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મોક્ષુને પાતી અમૃત રસ અંજલિ પરી પરી, અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ બણી દોડે પરિણતી, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગણા વ્યવહારના ભેદભા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંદેશહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, પંથમૂતિતણો સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિયાળ સે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી, જે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રો ના અંકાય મૂલ્ય ના કરી.
જય જીનેન્દ્ર.